તારીખ 20-10-1990 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 230
એની તુલનામાં જ્યારે બે વસ્તુ કહી ત્યારે બેમાં શું ફરક છે, તુલના કરે છે કે ઘટ વગેરે પદાર્થ નિમિત્તે છે, જ્યારે આત્મા ત્રિકાળ યુગ સ્વરૂપે સ્થિતિ કરીને રહી શકે, તેઓ ત્રિકાળ યુગ સ્વરૂપે સ્થિતિ કરીને રહી શકે એવા નથી. પરમાણુ છે પણ એ પરમાણુ ત્રણેય કાળે એક સ્વરૂપે સ્થિતિમાં નથી રહેતા. ગળાની માટી થાય છે, માટીમાંથી ઘડો થાય છે, એ રીતે વસ્ત્રની રાખ થાય છે, મળી માટીમાંથી પાછા કપાસને રૂથીને વસ્ત્ર થાય છે. એટલે એક સ્વરૂપે એવી સ્થિતિ કરી રહી શકે એવા નથી. પરમાણુ પલટાય છે, જ્યારે આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરીને રહી શકે એવો નિત્ય પદાર્થ છે. અત્યારે એક સ્વરૂપે નથી સંસારમાં, એની સ્થિતિ પલટાય છે. મનુષ્ય થાય છે, પશુ પક્ષી થાય છે, દેવ થાય છે, નાગરિક થાય છે, ચારે ગતિમાં જુદા જુદા પર્યાયો ધારણ કરે છે, તો પણ સિદ્ધ સ્વરૂપે એક સ્થિતિ ત્રિકાળ સ્થિતિ પછી રહે, ત્યારે એની સ્થિતિ ન બદલાય એવો એ નિત્ય પદાર્થ છે. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે શક્યતા છે, કિંતુ પર થવાની શક્યતા રહે છે, કેમ કે એવો સ્વભાવ છે. જ્યારે પરમાણુ ક્યારે એક સ્વરૂપે રહેતા નથી, કોઈ પરમાણુ તદ્દન એકલો શુદ્ધ થાય છે, પાત્રે અશુદ્ધ થઈને સ્કંધ રૂપે પરિણમે છે, વળી પાછો એકલો છૂટો પરમાણુ થાય છે, એમ પરમાણુમાં શુદ્ધ અશુદ્ધ સ્થિતિ થાય છે. જીવમાં એકવાર કોઈ પૂર્ણ શુદ્ધ દશા થાય તો ફરીને કોઈ અશુદ્ધ દશા એમાં ન થાય, એને જન્મ મરણ ન થાય, પછી કોઈ ચાર ગતિની પર્યાય ન આવે. એ રીતે આત્માની સ્થિતિ અપેક્ષાએ આટલો ફરક છે. બીજા પરમાણુઓમાં સ્થિતિના ફેરફાર થાય છે, આત્મા પણ સ્થિતિના ફેરફાર સંસાર અવસ્થામાં થાય છે, પણ જો પરિપૂર્ણ શુદ્ધ થાય તો એ પ્રકારે એની સ્થિતિ હંમેશને માટે રહી જાય, ત્રિકાળ રીતે હંમેશને માટે રહી જાય, ભૂતકાળનો ત્રિકાળ પણ નથી લેવો, સદાને માટે રહી જાય. મરણ નથી, અવસ્થા કે અવસ્થા પામે છે. એના ઉપરથી સિદ્ધાંત ઉતારે છે કે જે પદાર્થની ઉત્પત્તિ કોઈપણ સંયોગોથી થઈ શકી ન હોય તે પદાર્થ નિત્ય હોય છે. કપડું છે એમાં અનેક પરમાણુનો સંયોગ છે, ગળામાં અનેક પરમાણુનો સંયોગ છે, પાછળનો વિયોગ થાય છે, અવસ્થા પૂરી થાય છે. આત્મામાં કોઈ પદાર્થનો સંયોગ થાય પછી આત્મા નો ઉત્પન્ન થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગથી થઈ શકી ન હોય, જળમાં જ લાગુ પડે કે એક પરમાણુ ઉત્પન્ન થતો નથી, કોઈ પરમાણુ અમુક પ્રકારના સંયોગથી કોઈ પરમાણુ ઉત્પન્ન થાય છે કે કોઈ પરમાણુ નાશ થાય છે એમ નથી. પરમાણુ પણ પરમાણુ નિત્ય છે, અવસ્થાંતર થયા કરે છે, પણ પરમાણુ સૂક્ષ્મ હોવાથી એનું દ્રષ્ટાંત નથી લેવાતું. સ્થૂળ ઘટપટ આદિ પદાર્થોનું દ્રષ્ટાંત લેવું પડે છે, અને એ દ્રષ્ટાંત લેતા એમ કહે છે કે તે અવસ્થાઓ નાશ પામશે. સંયોગી અવસ્થા છે, જ્યારે કોઈ પદાર્થની ઉત્પત્તિ સંયોગ વગર થઈ હોય, એમ અનાદિથી જ હોય, ઉત્પત્તિ થઈ જ ન હોય, કોઈ પણ સંયોગથી થઈ શકી જ ન હોય, છતાં પદાર્થ હોય. પદાર્થની વિદ્યમાનતા છે, પણ કોઈ સંયોગથી એની ઉત્પત્તિ થઈને વિદ્યમાનતા છે એવી વિદ્યમાનતા એની નથી. જ્યારે એવી પરિસ્થિતિ હોય ત્યારે તે પદાર્થ નિત્ય હોય છે, કેમ કે એ ભજનમાં છે અને અવિનાશી છે. કોઈ સંયોગથી ઉત્પન્ન નથી, કોઈ વિયોગથી એનો નાશ પણ નથી. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી, આત્માને બનાવી શકાતો નથી. કોઈ પણ પદાર્થનું મિશ્રણ કરીને પ્રક્રિયા કરીને આત્માને બનાવાતો નથી. કોઈ જીવ નામના પદાર્થને બનાવી શકાય એવું બનતું નથી. જગતકર્તા રૂપે એમણે પ્રશ્ન પૂછ્યો છે કે ઈશ્વર જગતકર્તા છે ને એને જગતને ઉત્પન્ન કર્યું છે કે કેમ, ખરું છે. લોકો ઘણા માને છે, મોટી સંખ્યામાં લોકો માને છે કે આ જગતને ઈશ્વરે ઉત્પન્ન કર્યું છે અને એ એનો કરનારો છે. તો બીજો પેટા પ્રશ્ન છે ને, એ તો એમાં બગડો કરીને આપ્યો છે કે તે જગત કરતા નથી છે. હરી ઈચ્છા ને એવું બધું માન્યું છે ને, એટલે એ પત્રો ઉપરથી કઈક એમ લાગ્યું છે કે જગત કરતા ઘણા લોકો માને છે, આ માનતા હશે એવું છે નહીં. આમાં ચોખ્ખો જવાબ છે, તે જગત કરતા નથી, ઈશ્વર જગત કરતા જીવ નામના પદાર્થ ને બનાવી શકાતો નથી.
એવી પરિભાષા બીજે ઠીકડે જોવા નથી મળતી, નિત્યની પરિભાષા નથી મળતી.
બુદ્ધિની અપેક્ષા એ પણ અસાધારણ બુદ્ધિમાન. ગાંધીજી જેવાને જેને સલાહ લીધી છે, આપણા દેશના લોકો તો વિચારમાં મૂકી દે એવી વાત છે. ગાંધીજી જેવા માણસે મૂંઝવણમાંથી નીકળવા માટે જેની સલાહ લીધી છે, તો એની બુદ્ધિમત્તા ઉપર એને કેટલો વિશ્વાસ હતો. આત્મા બની શકે એમ જણાતું નથી, કેમ કે જળના હજારો ગણે સંયોગો કરીએ, ગમે એટલા પરમાણુની ઉથલ પાથલ કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા લાગે છે. જળમાંથી જળની પર્યાયો થાય, જળમાંથી ચેતનની પર્યાયો થાય. જળમાં ગમે એટલા ફેરફાર થાય તો એ બધી જળની જ અવસ્થા થાય, ક્યારે એમાં ચેતનની અવસ્થા થાય. જળમાં હજારો ગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ, જે ધર્મ એટલે ગુણ, જે સ્વભાવ, જે પદાર્થમાં હોય ને તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. લાકડાના વેરમાંથી લાડવો એવો થાય સીધો ગોળથી નાખ્યો તો ભલે એનો રંગ ભરતો હોય ચૂરમાં જેવો, પણ એમાં કઈ એના લાડવા થાય નહીં. લાકડાના કટકા કરીને સીધા ભજીયા પાડે તો તળે તો તેલમાં એ ખાદ્ય પદાર્થ નથી. જેનામાં જે ગુણ સ્વભાવ ન હોય તેનામાં તે જાતનું કામ ન થઈ શકે. કેમ કે જળના હજારો ગુણે સંયોગો કરીએ તો પણ ચેતનની ઉત્પત્તિ થઈ શકે નથી, કેમ કે એમાં ચેતનપણું નથી. જે ધર્મ એટલે એમાં ચેતનપણું નથી. જે ધર્મ જે પદાર્થમાં હોય એવા ઘણા પદાર્થો ભેગા કરવામાં આવે, પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં. એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. આ તો અનુભવ કરી શકાય એવી વાત છે. જે ઘટપટાદી પદાર્થો છે તેની વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. હવે આત્મા માનતા રહે છે કે આ ઘડો છે અને વસ્ત્ર છે એમાં જ્ઞાન સ્વરૂપ પણ જોવામાં આવતું નથી. મોટર ચાલે છે ને કે ભાઈ એ તો સ્થિર પડ્યા છે, પણ ચાલતા પદાર્થમાં મોટર ચાલે છે માટે એમાં જીવ છે કે નહીં, આ ટેપ રેકોર્ડર બોલે છે માટે એમાં જીવ છે કે નહીં,
અત્યારે તો રોબોટ ને,
હા રોબોટ માણસ બનાવે છે, રોબોટ મેન બનાવે છે, માણસ જેવું બધું કામ કરે, માણસની બુદ્ધિ કરતા વધારે કામ કરે. આની અંદર જે ગાયન ઉતાર્યું હોય, જેવો સંગીત ઉતાર્યું હોય, જે ગાયના વાદ્યો ઉતાર્યા હોય, બધું એક સાથે બોલે, માણસમાં છે વ્યવસ્થા. ગાય તો વાજિંત્ર ન હોય ને, વાજિંત્ર ગળામાં કઈ આવે નહીં, ને વાજિંત્ર નો અવાજ કાઢે તો ગાય આવી શકે, આ બધું એક સાથે કરે છે. એનામાં જીવ છે કે નહીં? જે ગુણ જેનામાં ન હોય એ કાર્ય કરી શકે
નહીં.
હાલે ચાલે છે માટે જીવ નથી, કીડી છે એમાં જીવ છે, ઝીણામાં ઝીણો કીડી કંથળો છે એમાં જીવ છે, પણ રોબોટ મેન ગણો કે ગમે તે પ્રકારના વૈજ્ઞાનિક જળ સાધનો ગણો, આ કોમ્પ્યુટર વગેરે માણસની બુદ્ધિનો માપી દેખાડે છે. કોમ્પ્યુટરને પ્રશ્ન પૂછે કે ફલાણા ભાઈ ફલાણી તારીખે એનો જન્મ, આ એની કુંડળી, હવે તમે કહો કે આ માણસ ઇન્ટેલિજન્ટ છે કે વગેરે ઇન્ટેલિજન્ટ છે, તો એ જવાબ આપે કે સામાન્ય બુદ્ધિવાળો છે, તો વધારે બુદ્ધિવાળો છે, તો ઓછી બુદ્ધિવાળો છે, પણ એનામાં જીવ છે કે જીવ નથી? આ જળ ચૈતન્યને નક્કી કરવાની વાત છે. જળ છે તે ત્રણે કાળે જળ છે, ચૈતન્ય છે તે ત્રણે કાળે ચૈતન્ય છે. બે જાત જુદી જુદી જાતના એ પદાર્થો છે, તે કદી પોતાની જાતે બદલતા નથી. કોઈ પણ પ્રક્રિયા છે, કોઈ પણ પ્રયોગ છે, એવું ન બને કે જળ ચૈતન્ય થાય અને ચૈતન્ય જળ થાય. જે ઘટપટાદી પદાર્થો છે તેને વિશે જ્ઞાન સ્વરૂપતા જોવામાં આવતી નથી. અહીંથી જુદો પાડે છે જીવને. ક્યાંથી જુદો પાડે છે? જ્ઞાન સ્વરૂપ કોણ છે તે જીવમાં છે, જ્ઞાન સ્વરૂપ કોણ નથી તે અજીવ છે. બસ આમ જુદી પાડે છે. તેવા પદાર્થોના પરિણામાંતર કરી એટલે જુદી જુદી અવસ્થામાં બદલી નાખીને સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તેવી જ જાતિ ના થાય, અર્થાત જળ સ્વરૂપ થાય પણ જ્ઞાન સ્વરૂપ ન થાય. એ કોમ્પ્યુટરના પરમાણુ પણ જ્ઞાન સ્વરૂપ ન થાય, અને રોબોટ માનવીના પરમાણુ પણ જ્ઞાન સ્વરૂપ ન થાય એમ છે. યુરોપ અમેરિકામાં એવા કારખાના છે, માણસ વગર હાલે છે, એની અંદર એક એક મશીનની અંદર 25,000 સ્પેર પાર્ટ હોય, કેટલા માણસ વગર એ કારખાના ચાલે, ઓટોમેટિક એક જગ્યાએથી ચીજ આવીને એમાં ગોઠવાઈને ફિટ થાય, પછી બીજી ચીજ આવીને ફિટ થાય એના કરતું, પછી ત્રીજી આવીને ફિટ થાય, 10-25,000 પાર્ટ ફિટ થઈને મશીન બહાર નીકળી જાય, ત્યાં સુધી કોઈ માણસની અંદર જરૂર નહીં. એવી રીતે મશીનો બને છે, પણ તો એનામાં જ્ઞાન નથી એમ કે છે. એ મશીનમાં જ્ઞાન નથી, અને એ મશીન ઓટોમેટિક બને છે ત્યાં કોઈ પરમાણુ ના જ્ઞાન નથી. એવું બધું ગોઠવનારું જ્ઞાન સ્વરૂપે જીવ છે. એ બધાની વ્યવસ્થા કરનાર કોઈ જ્ઞાન સ્વરૂપે છે જીવ, કે આમ ઓટોમેટિક થાય. એ કોઈ ગોઠવનાર જ્ઞાન સ્વરૂપે છે, એ કોઈ જડે ગોઠવું નથી. એની કિંમત વધારે છે. પણ ગમે તેવા સંયોગો પડે તો જડતે જડત થાય પણ જ્ઞાન સ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા, એવા જળ પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણ વાળો કહે છે. આત્માને જ્ઞાની પુરુષો શું કહે છે? જ્ઞાની પુરુષો એટલે આત્માના જાણનારા આત્મજ્ઞાની પુરુષો, એને જ્ઞાન સ્વરૂપ લક્ષણ વાળો કહે છે. બીજું લક્ષણ ના બાંધો અહીંયા પણ 1950 માં લખાયેલો પત્ર છે, 96 વર્ષ જ્ઞાન સ્વરૂપ લક્ષણ વાળો કહે છે. ઓળખવા માટે બીજી વાત કરતા નથી. પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાન સ્વરૂપ લક્ષણ વાળો કહે છે, તેવા પદાર્થથી એટલે ગ્રહપટ આદિ અથવા પૃથ્વી જળ વાયુ આકાશ આદિ પદાર્થ ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. ચૈતન્યની કોઈ પર્યાયમાં પ્રકૃતિ ભળે છે ત્યારે પછી એની અંદર થી માયા અને માયામાંથી સંસાર ઉભો થાય છે. આ ગડબડ ક્યાં કરે છે? પ્રકૃતિ એટલે આ પરમાણુ, જળ પરમાણુ. એ જળ પરમાણુ અને જીવનો સંયોગ થાય છે ત્યારે ચૈતન્ય કોઈ પર્યાયની અંદર પ્રકૃતિનો જ્યારે ફેરફેર થાય છે ત્યારે એમાંથી માયા થઈને સંસારની ઉત્પત્તિ થાય છે. એ વિદાંતમાં ભાઈ નાખો છે, નહીતર કોઈ સમાધાન થાય. બીજી રીતે એને કોઈ સમાધાન થાય આત્મજ્ઞાન વગર તો એ વિષય પડે છે. જેને દેહથી કેવળ ભિન્ન ચૈતન્યનું જ્ઞાન, એમ પછી કે એ બધાથી તું જુદો પડી જાય, એટલો આત્મા છું, એટલો આત્મા છું, એમ તું એટલો આત્મા છું, વળી પાછો સરળ વ્યાપકને જોવાની વાત પછી ચાલી જાય. પંચ મહાભૂત, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ. અગ્નિ નથી લીધો, ચાર પાક છે ને, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ, એ લોકો પાંચ પદાર્થ લીધો છે. અને એ પાંચ પદાર્થ માંથી આ શરીર બને છે અને એ શરીરની અંદર ચેતના પછી આવે છે. શરીરમાં ચેતના મળે છે, ચેતના હોય છે, પરમ બ્રહ્મ છે, એનો કોઈ અંશ એની અંદર ફરે છે, કોઈ અંશ ફરે છે. આખા પરબ્રહ્મ તો પરબ્રહ્મ જ રહે છે પણ કોઈ અંશ ફરે છે. અહીંયા ના પાડે છે કે જેમાં કોઈ પદાર્થથી ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ જેને જ્ઞાન સ્વરૂપે આત્મા કહે છે તે ભૂમિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ કોઈ રીતે ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી. જૈન દર્શનમાં આ વિજ્ઞાન બહુ સ્પષ્ટ છે કે જળ છે તે ત્રણેય કાળે જળ છે, ચૈતન્ય છે તે ત્રણેય કાળે ચૈતન્ય. જળ મટીને ચૈતન્ય ન થાય, ચૈતન્ય મટીને જળ ન થાય, એના દ્રવ્યગુણ પર્યાય, ક્યાં દ્રવ્યગુણ પર્યાય વિશે નથી, વિજ્ઞાન નથી, કેમ કે ઉત્પાદન ધ્રુવ નથી, ઉત્પાદન ધ્રુવ તો કેવળ જ્ઞાન સિવાય જણાયું નથી. એમ કે સંસારની અવસ્થા પલટતી છે ત્યારે પણ જગત છે એ એક સ્વરૂપે રહેતું નથી, પરિવર્તનશીલ છે. આ એક સત્ય છે એમ કરીને વાત કરે છે. આ એક પરમ સત્ય છે કે જગત પરિવર્તનશીલ છે, પણ પરિવર્તનમાં એક સમયમાં ઉત્પાદન ધ્રુવ છે એ વિશે ક્યાં કેવળ જ્ઞાન ત્યાં સંભવિત નથી. બુદ્ધિ પણ ત્યાં વિચારી શકે છે
કલ્પનામાં, કલ્પનામાં જેટલું આવે છે,
હા જેટલું કાલ્પનિક જ્ઞાનમાં જેટલું આવે એ છે. વેદાંતની ચર્ચા કરશે, વેદાંતના પ્રશ્નો પૂછાશે, વેદાંત ના દી છે કે નહીં એ લોકો માને છે કે આ તો અપુરુષે છે, જેમકીને કોઈ રચના નથી કરી, કોઈ પુરુષ અપુરુષે ગણવામાં આવે છે, વેદાંતને અનાદિ કહેવામાં આવે છે. એમ છે કે નહીં બધા પ્રશ્નો પૂછે છે. તે કોઈ રીતે ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાન સ્વરૂપનું એ આત્માનું મુખ્ય લક્ષણ છે. ગૌણ લક્ષણ પછી બીજા બધા છે, અસ્તિત્વ વસ્તુ પ્રમેય. જ્ઞાન સ્વરૂપનું એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે. અજ્ઞાન સ્વરૂપ જેમાં જ્ઞાન નથી તે જળ, જેમાં જ્ઞાન છે તે જીવ. આમ જળ અને જીવને જુદા જોવામાં આવે છે. તે બંનેના અનાદી સરળ સ્વભાવ છે. જીવનો જ્ઞાન સ્વરૂપનો અનાદિ સરળ સ્વભાવ છે, જળનો જળત્વ પણ અનાદિ સરળ સ્વભાવ છે. આ તથા બીજા તેવા સહસ્ત્ર ગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. એમ છે આ પ્રમાણ અને આવા બીજા હજારો પ્રમાણ છે કે જેને લઈને આત્મા જન્મતો નથી, મરતો નથી, પણ નિત્ય છે, શાશ્વત છે એમ પ્રતિપાદન કરી શકે છે. તેમજ તેનો વિશેષ વિચાર કર્યાથી સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવમાં પણ આવે છે. હવે જો એ આત્માના સ્વરૂપના ઉદાહરણમાં, વિચારના ઉદાહરણમાં, એના એ સંબંધીના જ્ઞાનના ઉદાહરણમાં જઈએ તો આત્મા નિત્ય છે એવો અનુભવ પણ થઈ શકે છે. જેમકે પોતાને જાતિ સ્મરણ જ્ઞાન હતું તો પૂર્વભાવમાં, એ પહેલાના પૂર્વભાવમાં, એ પહેલાના પૂર્વભાવમાં હું હું હતો, બાળપણે પણ હું હતો, યુવાનપણે પણ હું હતો, વૃદ્ધપણે પણ હું જ છું, એમ અવસ્થા બદલવા છતાં હું તો હું હું જ છું એમ અનુભવમાં એનું નિત્યપણું આવી શકે છે. આ નિત્યતા એનો ધર્મ છે અને આત્મા નિત્ય છે તે અનુભવમાં વિશેષ વિચારથી અનુભવ કરી શકાય છે. ત્યાં અનુભવ પ્રધાનતા લીધી સાબિત કરી શકાય છે એમ નહીં, વિચારી શકાય છે એમ નહીં, પણ અનુભવ કરી શકાય છે એમ અનુભવમાં પણ આવે છે. જેથી સ્વરૂપ દુઃખાની ભોગવનાર, તેથી નિવર્તન કરનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિનિમાનપણાથી અનુભવમાં આવે છે આ એના ઉપલક્ષણ લીધા. જ્ઞાન છે તે મુખ્ય લક્ષણ છે, પછી અવગૌણ લક્ષણથી એના બીજા ભાવો કહે છે કે જો આ સુખ દુઃખને કોણ ભોગવે છે, વર્ગ સુખ દુઃખને ભોગવતો નથી. દીકતા માણસને બાજુ ઠેકડા મારે, મળદાને બાજુ નાખે, સુખ દુઃખાદી ભોગવનાર છે તે આત્મા છે, જાણનાર જેમ આત્મા છે એમ સુખ દુઃખનો ભોગવનાર પણ આત્મા છે, એ સુખ દુઃખથી છૂટનાર પણ આત્મા છે, મને દુઃખ હતું તે મટી ગયું એમ કહેનાર પણ આત્મા છે, વિચાર કરનાર પણ આત્મા છે, કઈ પ્રેરણા કરનાર પણ આત્મા છે, એવા ભાવો છે. એ આદિ ભાવો જેના વિધિમાંથી અનુભવમાં આવે છે, જેની હૈયાતીમાં એ આ ભાવો અનુભવ ગોચર થાય છે, તે આત્મા મુખ્ય ચેતન લક્ષણ વાળો અથવા મુખ્ય જ્ઞાન લક્ષણ વાળો છે. આટલા લક્ષણ કયા તો પણ મુખ્ય લક્ષણ તો એનું જ્ઞાન નામનું મુખ્ય લક્ષણ છે. અને તે ભાવે એટલે તે સ્થિતિએ કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે. માત્ર જ્ઞાન સ્વરૂપે, કેવળ જ્ઞાન સ્વરૂપે સદાય રહી શકે એવો તે નિત્ય પદાર્થ છે, કે સદાય પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ બિરાજમાન રહે. એમ માનવામાં કાંઈ પણ દોષ કે બાળક જણાતો નથી, એવું સ્વીકારવામાં માનવામાં કોઈ પણ જાતનો દોષ લાગશે નહીં, કાંઈ પણ બાધા પણ આવશે નહીં. ઉલટાનો સત્યનો સ્વીકાર થયારો ગુણધાર છે. આત્માને જ્ઞાન સ્વરૂપે સ્વીકારવો એ સત્યનો સ્વીકાર છે. એ જળ નથી થતો એમ સ્વીકારવો તે સત્યનો સ્વીકાર છે, અને એમાં મૂળ થવાનો છે, દોષ થવાનો નથી.
આદિ ભાવ છે ને વિદ્યમાન પણ અનુભવમાં આવે છે.
આદિ ભાવ એટલે જેની હૈયાતીમાં, જેની હૈયાતી હોવાને લીધે, હૈયાતી છે માટે અનુભવમાં આવે છે, કે જીવની હૈયાતી દ્વારા તેનો અનુભવ થાય છે. જળની હૈયાતી જીવની હૈયાતીમાં એનો અનુભવ થાય છે. જેની હૈયાતી દ્વારા અનુભવમાં આવે છે એમ કરીને એની એનું અસ્તિત્વ છે, કે તે તે વિભાવ ભાવો જે અનુભવ ગોચર થાય છે એવા વિભાવ ભાવો તે પણ એની હૈયાતી સાબિત કરી એમ કહે છે. સામાન્ય નાની અજ્ઞાનીના ભંગથી વાત નથી. આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું જરૂરી છે, અવશ્ય છે, એટલે જરૂરી છે. આ પ્રશ્નમાં પણ વિશેષ લખવું જોઈએ, વિશેષ કહેવું જોઈએ, વિશેષ સમજાવવું જોઈએ એમ જરૂરી લાગે છે. એ પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બન્યું હાલ પ્રશ્ન હોવાથી આ પત્ર કેટલો મોટો થઈ ગયો છે, કેટલા પાનામાં આ જોવા લાગ્યો છે, એક ને બે, ત્રણ ને બે, પાંચ,
આઠ,
બે સાત ને આઠ પેજ ની અંદર એક તે પ્રશ્ન માટે તેમાં સ્વરૂપમાં લખવાનું પઠન માંથી પ્રથમ પ્રશ્ન સૂચિ તમને મોકલ્યો હતો એ હરિભદ્ર આચાર્યનો દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ છે. એટલે બીજા અન્ય મતે તો બીજી માન્યતાઓ ઓટોમેટિક સાફ થઈ જાય, કારણ કે આ પોતે મતે ગાંધીજી હતા એ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમના મૂળ માન્યા. વૈષ્ણવ સંપ્રદાય ની માન્યતાઓ આ સરળ દર્શન સમુચ્ય ગ્રંથમાં જે ઓટોમેટિક એમાં નાની નાખી હોય નથી એ બધી માટે છૂટી જાય. એટલે એ ગ્રંથ તમને પૂછ્યો કે જે માનવા વિચાર માટે તમને કાંઈ પણ અંશે સમાધાન થાય એટલે કેટલી બાબત હું તમારે આપવા આવું છું થઈ જાય પ્રશ્નમાં, અને આ પત્રમાં તમને વિશેષ અંશે સમાધાન થાય એટલું ગણી શકે, અને અમારા ટૂંકા ઉત્તરથી પણ તમને વિશેષપણે એ વાત ચોખ્ખી થઈ જાય. કેમ કે તે સંબંધે અનેક પ્રશ્નો ઉઠવાયેલ જે છે, ઘણા પ્રશ્નો ઉઠે પણ આટલા બધા માને છે એ ખોટું, તમારા જેમ કરતા તો અમારા લોકો વધારે છે, જાજા માને સાચું કે નહીં, બહુમતી વાળાનું સાચું નહીં, જ્ઞાની તો ખૂબ જ હોય છે અને એમાં મતિ ફતિ કામ આવતી નથી, એમાં બહુ મતી ને લઘુમતી કામ આવતી નથી. એમાં તો એનો જાણનાર તજજ્ઞ છે એ કઈ કામ આવે, ટેકનિકલ સબ્જેક્ટમાં કોન્ફરન્સ ભરે છે માણસો. આના જાણતા ફલાણા છે એ બધા એ કે બધા આમ હોય એમ કેવું પડે, જાજા કેમ ન ચાલે, એનો જાણકાર કહે તેમ ચાલે. એટલે એ સંબંધી પ્રશ્ન તો ઘણા ઉઠવા યોગ્ય છે, એમાં આવો પ્રશ્ન ખાસ ઉઠે છે માણસને. શું કે ઘણા માને છે એનું શું, અને એ બધા પાછા બુદ્ધિવાળા છે, કાંઈ સાવ કાંઈ અણઘડ માણસો નથી, અમણ માણસો નથી, બધા ઇન્ટેલિજન્ટ માસ કહેવાય છે. શું એ બધા ઘણા માને એ કાંઈ થતું હોય, ઈશ્વર કરતા માને છે, ઈશ્વરને ઈશ્વરનો પુત્ર માને છે, એની સંખ્યા સૌથી મોટી છે. માટે સાચા છે એમ વિચારી શકાય, ઘણા પ્રશ્નો ઉઠવા યોગ્ય છે જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી અને વિચારવાથી સમાવેશ પામે એટલે એનું સમાધાન થાય એવી પ્રાય સ્થિતિ છે. આત્મા શું છે એનો ઉત્તર આપ્યો કે આત્મા છે તે એક જ્ઞાન સ્વરૂપી પદાર્થ છે, મુખ્ય જ્ઞાન લક્ષણે ઓળખાયો આ પદાર્થ છે અને જળ નથી, એ જળ પદાર્થો જણાય છે એનાથી તદ્દન જુદી જાતિનો આ પદાર્થ છે, એટલો ઉત્તર આપ્યો. હવે એ શું કરે છે એટલે એનું કાર્ય ક્ષેત્ર કહ્યું, આમાં બરોબર છે. અન્યમતમાં અને જૈન દર્શનમાં અથવા જૈન દર્શનમાં પણ આ કાર્યક્ષેત્રની બાબતમાં ગડબડ છે. આત્મા શરીરનું કંઈ કરે કે ન કરે, ઘણા ઘણી કૃપા કરીને એ વાત બહુ સ્પષ્ટ કરી કે શરીરનું પણ આત્મા ન કરી શકે. શરૂઆતમાં સ્વામીજીના પ્રવચનો શરૂ થયા ત્યારે આપણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે સાહેબ આ પૂજા કરી શકીએ કે નહીં, અમે અર્ઘ ચડાવીને સ્વાહા કરીએ એમ ન કરી શકીએ, તો ના એ તમે ન કરી શકો, હું પૂજા ન કરી શકીએ, રોજ કરીએ ઉદેરાશ્રમમાં જઈને મંદિરમાં જઈને. મારી જળના કાર્ય જળ કરે અને જળના કાર્ય ચેતન કરે. આત્માનું કાર્યક્ષેત્ર એની મર્યાદા કેટલી, કે એની મર્યાદા જીવનું કાર્ય જીવના ક્ષેત્રમાં જીવના ગુણમાં જીવના પર્યાય બહાર એનું કોઈ કાર્ય નથી. જળના પર્યાયમાં જીવની પર્યાય નથી ને જીવની પર્યાયમાં પછી ગમે તે કાર્ય હોય, આ સિદ્ધાંત ક્યાંય બદલતો નથી, આ સિદ્ધાંતમાં ક્યાંય ખ્યાલ થતો નથી, કેમ કે આ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુના સ્વરૂપને કોઈ રીતે પણ બદલી શકાતો નથી. એ મહત્વનો પ્રશ્ન પૂછે છે. એટલું જ નહીં, શ્રીમદજી એનો ઉત્તર ઘણી વિચક્ષણતાથી આપ્યો છે, એટલી બધી વિચક્ષણતાથી આપ્યો છે કે ગાંધીજીની કેપેસિટીની બહાર જવાબ છે એવું લાગે છે. સમજવા માટે ગાંધીજીની કેપેસિટી લાગતી નથી, જે જવાબ આપ્યો છે એ સંક્ષેપમાં જવાબ આપ્યો છે. પાછો કે જ્ઞાન દશામાં આત્મા શું કરી શકે, તો જ્ઞાન દશાથી શરૂઆત કરી છે. કેમ કે વિભાવ દશામાં આત્મા જે કરે છે એમાં તો એને ભ્રમ થાય છે કે મેં અર્ધું કર્યો અને મેં સ્વાહા કર્યું, થાળીમાં મૂક્યો, થાળીમાંથી ઉગાડ્યો એવી થાળીમાંથી બીજી થાળીમાં મૂક્યો, રોટલા દાળ દર્શાક થાળીમાં ઉગાડ્યો પેટમાં નાખ્યા. વિભાગ દર્શાવે એનું કાર્યક્ષેત્ર જો સીધું સમજાવા જાય તો જે અનાદિની જળ ચૈતન્યની એકત્વ બુદ્ધિ છે એ ભ્રમ વધારે દ્રઢ થાય એવું છે. એટલે એમની બહુ વિચિક્ષણતાથી ઉત્તર જ્ઞાન દશાથી શરૂ કર્યો છે. કેમ કે સિદ્ધ ભગવાનની દશા સમજાવી શકે એમ નથી ગાંધીજીને. ત્યારે એમને ગાંધીજીને એટલો વિશ્વાસ હતો કે આ કોઈ જ્ઞાની પુરુષ છે. ધર્મના વિષયમાં તજજ્ઞ કહી શકાય એવો કોઈ અત્યારે વ્યક્તિ હોય તો આ રાયચંદ થાય છે. એટલે પોતે ગીતા સલાહ લેવા માટે આ પત્ર મને પૂછાયો છે. આત્મા કરે શું, શું કરી શકે છે? જ્ઞાન દશામાં એટલે કે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં આ જ્ઞાન દશાની ડેફિનેશન જેને વ્યાખ્યા કહેવામાં આવે છે એ કરી છે કે જ્ઞાન દશા એટલે શું કે જેને પોતાનું મૂળ સ્વરૂપ એનો બોધ થયો છે એ બોધનો યથાર્થ બોધ છે. જેવું સ્વરૂપ છે એવો જ બોધ છે. બોધ એટલે જાણવું નહીં, હું એવો છું એવો જેને અનુભવ વર્તે છે, જેવું મૂળ સ્વરૂપ છે એવો હું છું એવો જેને અનુભવ વર્તે છે એને યથાર્થ બોધની દશા કહેવામાં આવે છે. એવા પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી એવી દશામાં તે આત્મા નિજ ભાવનો કરતા છે. નિજ ભાવનો એટલે શું કે જ્ઞાન દર્શન અને ચારિત્રના પરિણામનો સહજ સમાજ પરિણામ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર પુત્રનો કરતા છે. શું તે આત્મા રાગના કરતા છે? કેમ કે જ્ઞાની આત્મ રાગના કરતા શરીરના કરતા તો નથી, ઘટપટ આદિ કે અર્ઘ ચડાવવાના તો કરતા નથી, પણ રાગના શુભ ભાવના પણ કરતા જ્ઞાની નથી. અહીંયા સ્થાયી પૂછ્યું 96 વર્ષ પહેલા પણ ઉત્તર કેટલો ચોખ્ખો છે, આત્માનું કાર્યક્ષેત્ર કેટલું એમ કે છે, મર્યાદા શું, આત્માની કામ કરવાની મર્યાદા શું? કે કામ કરવાની મર્યાદા એટલે કે પોતાના જ્ઞાન દર્શન અને ચારિત્રના સહજ શુદ્ધ સ્વરૂપ પર સ્વરૂપ ભાવે પરિણામે પરિણમે એની કાર્યક્ષેત્રની મર્યાદા જ્ઞાન દશામાં રહેલી છે. જો આત્મા પોતાના સ્વરૂપને જાણે ઓળખે અને અનુભવ કરે તો એની મર્યાદા અહીંથી આગળ નથી. અહીંથી આગળ એ જ્ઞાની કાંઈ કરતા નથી. જ્ઞાની પોતાના જ્ઞાનને કરે છે, સ્વરૂપ જ્ઞાનને કરે છે, સ્વરૂપ દર્શનને કરે છે અને સહજ સમાધિ ભાવે વિતરાગ ભાવને કરે છે. આ સિવાય જ્ઞાની કાંઈ કરતા નથી. જ્ઞાનીને આ રીતે જોવા જોઈએ. બીજી દ્રષ્ટિએ જ્ઞાનીને જોવે તો એને જ્ઞાનીનું સ્વરૂપ જોયું નહીં, એને પોતાની રીતે જોયા છે. ખરેખર તો જ્ઞાની જ્ઞાન દશાના કરતા છે. એ રીતે જ્ઞાન દશામાં આત્મા પોતાના દર્શન જ્ઞાન ચારિત્રનો કરતા છે. જ્યારે અજ્ઞાન દશામાં એને દર્શન જ્ઞાન ચારિત્ર નથી કહેતો. અજ્ઞાન દશામાં જે જ્ઞાન દશામાં દર્શન જ્ઞાન ચારિત્ર છે તે અજ્ઞાન દશામાં નથી. તો અજ્ઞાન દશામાં શું છે એને કે ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે. આ પ્રકૃતિ નાખે. હવે અહીંયા ચૈતન્ય પ્રકૃતિ લેવી, જળ પ્રકૃતિ ન લેવી. પ્રકૃતિ બે છે, એક જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ ઉદગળ પ્રમાણમાં વિપાક આવે છે જે જે સ્વભાવનો એને એની પ્રકૃતિ કહેવાય છે. ગોળનો સ્વભાવ ગળપણનો એ ગોળની પ્રકૃતિ છે. પછી ગોળ ઉષ્ણ છે, પ્રકૃતિ એ ગોળ ગરમ છે એમ કહેવાય છે. એક શેરડીમાંથી બનેલી ખાંડ, ખાંડની ગોળ એક જ શેરડીના રસમાંથી બને, ખાંડની પ્રકૃતિ ઠંડી છે. એમાંથી કફ થાય, કફ કર છે. જ્યારે ગોળ કફ ન છે, કફને તોડનારો છે, આ ગોળ કફને બનાવનાર છે. આ કફને એક જ ઇક્ષુ રસ શેરડી નો રસ એક જ છે, પણ પ્રકૃતિ બેની જુદી જુદી છે. દૂધની પ્રકૃતિ પેટ સાફ રાખવાની છે અથવા ઝાડા કરાવવાની છે અને છાસની પ્રકૃતિ કબજિયાત કરવાની છે. એક જ ગોરસ એક જ ગાયના પેટમાંથી નીકળેલા બે પર્યાયો દૂધ અને છાસ પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. ઉલટી સુલટી પ્રકૃતિ હોય છે, એ પરમાણુની પ્રકૃતિ છે. એમ નાના વર્ણિ દર્શનાવર્ણિ મોરની આયુષ નામ મૂત્ર સાતા અસાતા વેદની એ બધી જરૂરી પરમાણુની પ્રકૃતિ છે. અને એવો જીવની અંદર એક વિભાવ ભાવ થાય છે જે એની મળતો ભાવ છે. ક્રોધની પ્રકૃતિનો ઉદય હોય ને જીવના પરિણામમાં ભાવ ક્રોધ ઉત્પન્ન થાય, ક્રોધ ભાવે પરિણમે જીવ, તો એ જીવની પ્રકૃતિ કહેવામાં આવે છે. પ્રકૃતિના બે અર્થ લેવા હંમેશા નામ એક, બે ભિન્ન ભિન્ન પદાર્થોના પર્યાયો છે અને બંને વિકારી પર્યાયો છે. જીવના પણ એ વિકારી પર્યાયો છે અને પરમાણુના પણ એ વિકારી પર્યાયો છે. સરળ શુદ્ધ એક પરમાણુને કોઈ પ્રકૃતિ વધી એની વિભાવ દશાની પર્યાયો છે પ્રકૃતિ. એટલે અહીંયા પ્રકૃતિ કહેતા વિભાવ દશા. હવે જીવનું પ્રકરણ ચાલે છે, જીવની વિભાવ દશા લેવી. કેમ કે જીવ શું કરે છે, કૃષ્ણ ગાંધીજીનો એ છે કે જીવ શું કરે છે કે અજ્ઞાન દશામાં ક્રોધ કરે છે, માન કરે છે, માયા કરે છે ને લોભ કરે છે. એ આવી એ પ્રકૃતિનો કરતા છે, એવા ભાવનો એ કરતા થાય છે, પ્રકર્તા થઈને કરે છે. અને તે ભાવના ફળનો ભોગતા થતા, એ ભાવના ફળનો ભોગતા થાય ત્યારે સુખ દુઃખને એ ભોગવે છે. અને પ્રસંગવશાત પછી એ જે કર્મ પ્રકૃતિ બાંધી પછી એના નિમિત્તે જે કર્મના પરમાણુ બાંધ્યો એનો ઉદય આવે છે. બારની અંદર એ ઉદયને દેખાડવા માટે એમ કહે છે કે પ્રસંગવશાત, એટલે કર્મના ઉદયના પ્રસંગવશાત ઘટપટ આદિ પદાર્થનો નિમિત્તપણે કરતા છે. ઘટપટ બનાવતો જીવ જોવામાં આવે છે, ત્યાં જીવ કરતો નથી પણ એમ ત્યાં નિમિત્તત્વ રહેલું છે. નિમિત્તત્વ એટલે શું કે કોઈ જીવને એવો પ્રકૃતિવશ ભાવ હોય છે કે મારે કકરું બનાવવું છે, તો કોઈ જીવને એવી પ્રકૃતિ હોય છે કે મારે ઘડો બનાવવો છે. સોનીના કુટુંબમાં જન્મેલો એમ કહેશે કે હું દાગીના બનાવીશ, કુંભારના ઘરે જન્મેલો એમ કહેશે કે હું ઘડાને માટીના વાસણ બનાવીશ. તો એમાં એ પ્રકારના નિમિત્ત થવાનો ભાવ રહેલો છે, માટે એને નિમિત્તપણે કરતા કહેવામાં આવે છે. અર્થાત નિમિત્તપણે કરતા છે એટલે એનો હવે ચોખોટ કરે છે. અર્થાત ઘટપટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યો તે કરતા નથી, પરમાણુ એ બનાવનાર નથી. પરમાણુ તો અનાદિ શાશ્વત છે, પણ તેને કોઈ આકારમાં લાવવામાં ક્રિયામાં એ નિમિત્ત થાય છે, એનું નિમિત્ત પડે છે, એટલે એને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. આમ સંસારમાં જ્ઞાની ને અજ્ઞાની બે જાતના જીવો છે, એ બંનેના કાર્યક્ષેત્રની મર્યાદા આટલી છે. આથી વધારે કોઈ કાર્યક્ષેત્રની મર્યાદા નથી. હવે આની અંદર એમણે બધો ફેસલો કરી નાખ્યો છે, જેટલી આ અંગેની દલીલ ઉઠે એ બધો આમાંથી જવાબ આપી શકે. જો ગાંધીજી એ વખતે પ્રત્યક્ષ રૂબરૂ મળ્યા હોત તો આ અંગે જેટલા પ્રશ્નો ઉઠાવ્યા હોય તો એ આ વાક્યમાંથી એનું સમાધાન આપી દે કે જો તમને આમ કીધું ને એમાંથી આ વાત નીકળે છે, આમ કીધું એમાંથી આ વાત નીકળે છે. પ્રશ્નો ઉઠાવનાર જોઈએ, પણ એમણે જે સમાધાન આપ્યું છે એ સર્વાંગ સમાધાન આપી દે. એ જે પાછળ તેની દશા કહી, પાછળ એટલે શું, હું ઘડો બનાવું, હું ફર્નિચર બનાવું, ફલાણું કરું, આ કામ કરું, તે કામ કરું, એવી જે બાર બારના કાર્યો જીવ કરતો જોવામાં આવે છે તેને જૈન લોકો કર્મ કહે છે. એને જૈનો શું કહે છે, એ કર્મ કરે છે, કા શુભ કર્મ કરે છે, કા શુભ કર્મ કરે છે. એને જૈન કર્મ કહે છે, એને વેદાંત એને ભ્રાંતિ કહે છે. વેદાંતો કહે છે કે બે પદાર્થ જ નથી ને, શું કહે છે કે બે પદાર્થ જ નથી જગતમાં, એક પરમ બ્રહ્મ છે, માટે બે કાંઈ જગતના કાર્યો કર્યા એ તારી ભ્રાંતિ છે. તો ભૂલી જાય એ વાત, ભ્રાંતિ છોડી દે.
કર્મ એટલે કાર્ય,
કર્મ એટલે કાર્ય, પણ કાર્ય કેવું કર્મ, કર્મ એટલે કે કર્મ એટલે ભાવ કર્મ, અને ભાવ કર્મ ના નિમિત્તે ઉત્પન્ન થતો દ્રવ કર્મ કરીને એમ કે આ કર્મ બાંધે છે એમાં બધું આવી ગયું. એ જેવી દોષિત ભાવ પણ કર્યો અને એના નિમિત્તે કર્મ પ્રકૃતિ નું બંધન પણ થયું, એ બે એમાં આવી જાય છે. તેને જૈન કર્મ કહે છે, વેદાંત તેને ભ્રાંતિ કહે છે. આમ તો જીવના પરિણામને કર્મ કહે છે, શુભ કર્મ શુભ ભાવને શુભ કર્મ કહે છે, અશુભ ભાવને અશુભ કર્મ કહે છે, વેદાંતને ભ્રાંતિ કહે છે. અને બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. અને બીજા એટલે અન્ય સંપ્રદાયો પણ એવા ભળતા શબ્દોનો પ્રયોગ કરે છે. વાસ્તવિક વિચાર કરે છે, વાસ્તવિકપણે જો વિચાર કરવામાં આવે તો આત્મા ઘટપટાદિનો તથા ક્રોધાદિનો કરતા થઈ શકતો નથી. એ કેટલી ચોખવટ કરે, વાસ્તવિક એટલે શું કે એનું મૂળ સ્વરૂપ છે, એનો સ્વભાવ જે વાસ્તવિક સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ છે, એ વાસ્તવિક સ્વરૂપ છે. એનો જો વિચાર કરવામાં આવે એટલે એના મૂળ સ્વરૂપનો અને સ્વભાવનો વિચાર કરવામાં આવે તો ન તો આત્મા ઘટપટને કરી શકે કે ન તો આત્મા ક્રોધને પણ કરી શકે. આ જીવના સ્વરૂપનો વાસ્તવિક વિચાર છે. આત્માને સ્વભાવ વડે જોતા, આત્માને સ્વભાવ વડે વિચારતા આત્મા ક્રોધને કરી શકે એવો પદાર્થ જોવામાં આવતો નથી. કેમ કે સ્વભાવ પાછળ ક્રોધ ઉત્પન્ન નથી કરી શકાતો. કેટલો ચોખ્ખો જાખો સમય સાથે કરતા કર્મ અધિકાર મૂકો છે એમ કે વાસ્તવિક વિચાર કરે છે આત્મા ઘટપટાદીનો કે ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. માત્ર નિસ્વરૂપ એવા જ્ઞાન પરિણામ ન જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. એના સ્વભાવથી જોતા જ્ઞાત્મા જ્ઞાન દર્શન ચારિત્ર ન કરતા છે એવું સ્પષ્ટ સમજાય છે. એ વાત અમને પોતાની જ્ઞાન દશાથી કરી છે. આત્માને વાસ્તવિકપણે જોતા તો આત્મા દર્શન જ્ઞાન ચારિત્રથી બહાર મારો કાર્યક્ષેત્ર જ નથી હું જોઈ શકતો. મારી મર્યાદા મારા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં સમાપ્ત થઈ જાય છે, પૂરેપૂરી સમાપ્ત થાય છે. પછી બહાર હું બોલો મારું કોઈ કાર્યક્ષેત્ર જોતો નથી. જ્ઞાનીને રાગ થાય છે ને, કે જ્ઞાનીને રાગ થાય છે એમ તને તારા અનુભવથી લાગે છે. જ્ઞાની રાગ થાય છે એમ જાણે છે, રાગ કરું છું એમ જાણતા શું ફેર છે આમાં? જ્ઞાની રાગને થતો જાણે છે, પણ જેમ ક્રોધાભી ક્રિયા થતું માલુમ થતી માલુમ પડે છે તેમ જ્ઞાન ક્રિયા થતી માલુમ પડતી છે. જ્ઞાન ક્રિયા સ્વપણે થતી માલુમ પડે છે. જેમ જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે તેમ રાગાદી ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડતી નથી. એટલે જ્ઞાન રાગને હું કરું છું એમ અનુભવ કરતા નથી, માત્ર રાગ થાય છે એના એ જાણનાર છે, જાણનાર જે છે એમ સ્પષ્ટ સમજાય છે, એમ સ્પષ્ટ અનુભવમાં આવે છે એમ કે છે. બહુ ગુડ ઉત્તર આપ્યો છે, કેમ કે એ તો જે સ્વભાવનું કરતાપણું અકર્તાપણ એ બધું સમજે એને આ ઉત્તર સમજાય એવો છે. ગાંધીજી તો એ વિષયમાં એમનો ચંચુપાદક નહોતો, કેવી રીતે સમજી શકો? અને રૂબરૂ કેટલીક વાતો રૂબરૂ સિવાય બની શકે એવી જ નથી. આની અંદર શબ્દોથી પણ વધારે કંઈક ચેષ્ટાથી સમજાવવું પડે છે, અને એ ચેષ્ટાથી નહીં સમજાવવા નથી સમજાવી શકાતું એવું કાંઈક એની અંદર આવી જાય છે. એટલી બધી અઘરી એ વાત સૂક્ષ્મ પડે છે, માત્ર પત્રની અંદર એ પૂરું પડે એવું નથી. છતાં પણ ઘણી વાતો કરતા કર્મના સિદ્ધાંતની સંક્ષેપની અંદર આ જગ્યાએ મૂકી દીધી છે.
માખણ ભરી
ખરેખર તો જે જ્ઞાન દશાનું રહસ્ય છે એ ખોલી નાખ્યું છે. જ્ઞાન દશામાં આત્મા ઘટપટાદીનો કે રાગાદીનો બિલકુલ કરતા થઈ શકતો નથી એવું જ પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે, એવું અનુભવમાં આવે છે ને એવું સ્પષ્ટપણે અનુભવમાં આવે છે કે મારો આત્મા રાગાદીને કરી શકતો નથી, મારા સ્વભાવથી સ્વભાવથી રાગાદીને કરવું અશક્ય છે. ત્રાણું ચોરાણું બાણું ગાથા થી વિશે વિપરીત કરતા ત્રાણું ચોરાણું છન્નું ગાથા બાણું થી છન્નું ગાથા પાંચ ગાથા કે જેમ આત્મા વડે ઠંડાપણું ઉણાપણું થવું પરિણમવું અશક્ય છે. ઠંડુનું જણાય ખરું, અગ્નિને જાણે કે અગ્નિ ગરમ છે, બરફને જાણે કે બરફ ઠંડો છે, પણ જાણનાર જ્ઞાન ઠંડુ ન થાય, બરફને સ્પર્શે તો ટાઢું ન થાય, અડીને નક્કી કરે કે આ બરફની પાક ઠંડી છે તો અડનાર જ્ઞાન અડીને નક્કી કરવા માટે ઠંડુ થાય નહીં, થોડી ઠંડી અંદર આવે કે ન આવે, અથવા કોઈના શરીરને આગ લાગે ત્યારે એનો આત્મા ઉષ્ણ કરીને ભજે કે ન ભજે, જેમ એ થવું અશક્ય છે તેવું આત્મા વડે રાગાદી પણે પરિણમાવું જ અશક્ય છે એમ કે છે. એટલે અશક્ય શબ્દ લીધો છો કે કોઈ ભાવ પર્યાય આત્મા સ્વભાવે કરીને પરિણમી શકે નહીં, એમ અમારા સ્વભાવમાંથી અમારા સ્વભાવનો આ પોકાર છે, સ્વભાવનો પોકાર છે, એ સ્વભાવની દ્રષ્ટિ વિના સમજાય એવી ચીજ નથી. ખરેખર એનું જે રહસ્ય છે એ સ્વભાવ દ્રષ્ટિ વિના સમજાય એવું નથી. આ બધા દેખાડવાના દાંત છે, પૂરા અંદર ચાલવાના છે, સ્વભાવ દ્રષ્ટિ છે એ અંતર્મુખ થઈને અનુભવ કરે છે જે જ્ઞાન દર્શન, એમાં એ જે જ્ઞાન થાય છે એ જ્ઞાન બહાર દેખાડી શકાતું નથી. પણ એની ખાલી આ દાંત છે એમ તને ખબર પડે, દંતુષળ છે એ દાંત છે, દાંત શું કહેવાય એ જોઈએ. બાકી ચાલવાના દાંત બીજા છે, દેખાડવાના દાંત બીજા છે, એવો વિષય છે. એ રીતે એમને પોતાની જે જ્ઞાન દશા છે એનો પણ સ્પષ્ટ ચિતાર ગાંધીજીને ઉત્તર દેતા એમ આવી જાય છે કે જ્ઞાન દશા એ શું ચીજ હતી. એમાંથી તો ઘણા પ્રશ્નો ઉઠાવેલા છે, અભ્યાસી હોય તો આ વિષયમાંથી તો ઘણું ઉઠાવી શકે છે કે આ કેવી રીતે વાત કરે છે, શું વાત કરે છે. ત્રીજો પેટા પ્રશ્ન છે કે આ તમને કર્મ મળે છે એ વિષય આપતી કામ.
આદિદેવ મંડળ.